அரவிந்துசயுக்தம் நித்யம் த்யாயந்தி யோகினாம் காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஃ. அரிஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவை சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் தேவ சர்வக்னம் நிரக்ரந்தோ குரு மங்களம் மங்களம் வீதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். மகாதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திர மகாமந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட் ரவிவார் தாரீக் 14 அக்டோபர் 2012 ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி கிரம்பார் பத்திர ஸ்வாத்தியாய் கிரமாங்க 641 மும்பை அசோசு பாரஸ் சோம்வார் 1951. தேக்கத் ஹூலி டடே તો સર્વ દુખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જ જીવ વયો જાય છે. એવા જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી આશ્રયથી તે પ્રવાહમાં ન વહે? બહુ જ મૂળભૂત વાત પરમ કૃપાળુ દેવે આ પત્રની અંદર મૂકી છે. સર્વ દુઃખનું કારણ અને સર્વ દુઃખનો ક્ષય સાથી થાય. જગતના સર્વજીવો દુઃખનો ક્ષય કરવા ઈચ્છે છે. દુઃખ કોઈને પ્રિય નથી. અપ્રિય છતાં તે દુઃખને વેદવું પડે છે, સહન કરવું પડે છે અને ત્યારે કોઈ પૂર્વકર્મની સ્થિતિની જીવને શ્રદ્ધા આવે છે. સર્વ દુઃખનો ક્ષય માટે અહીંયા કૃપાળુ દેવે એક રહસ્યભૂત વાત કહી છે. એ ક્યાંક શાસ્ત્ર સિદ્ધાંતની અંદર બેસે નહીં, પરંતુ સાદી ભાષાની અંદર કે દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. દેખત ભૂલી દાર્શનિક અર્થ છે એનો દર્શન મોહ, અને સાદો અર્થ દેખે અને ભૂલે, દેખ્યું નથી ને ભૂલ્યો નથી. આ જીવની અંદર એક દર્શન ગુણ છે અને એક જ્ઞાન ગુણ છે. સામાન્ય જગતના તર તમામ પદાર્થોને, જ્ઞેય પદાર્થોને આ જીવ જુએ છે અને જાણે છે, પણ જુએ છે ત્યાં જ ભૂલે છે. દર્શન જ ખોટું, દર્શનથી જ મોહ ઉત્પન્ન થયો, એટલે ત્યાં એને એ દુઃખની કારણ શરૂ થાય છે અને પરંપરા શરૂ થાય છે. જે જણાય છે તે પર છે, જાણનારો છે તે સ્વ છે. તો જે જણાયું એની સાથે એણે રતિભાવ કર્યો, એકતા બુદ્ધિ કરી, તાદાત્મ્ય ભાવ કર્યો, તદ્રુપતા થઈ, ગમો અણગમો કર્યો, પ્રીતિ અપ્રીતિ કરી, સ્પૃહા ઈચ્છા તૃષ્ણા વાસના આ બધી પરંપરા શરૂ થઈ ગઈ. જોયું નથી કે ભૂલ્યો નથી. શું ભૂલી ગયો? કે પર છે, હું જેને જોઉં છું એ તો પર છે, કેમ કે જોનારો હું છું, હું એ વસ્તુ નથી. જેને હું જોઉં છું તે હું નથી, તે બીજું છે એટલે તો મને દેખાય છે, તે પર છે. આ દેખત ભૂલી નામનું જે જીવનો એના પ્રવાહની અંદર એ ક્યારેય જે જુએ છે એનાથી પર રહી શકતો નથી, એનાથી ભિન્ન ભાવ અનુભવી શકતો નથી, એનાથી પોતે જુદો છે એવું સ્પષ્ટ જ્ઞાન તેને તે સમયે રહેતું નથી. એ તેમાં તણાય છે. પછી એમાં એને ગમો આવે કે અણગમો આવે, એની ઈચ્છા થાય કે અનિચ્છા થાય, એને ઈષ્ટ જણાય કે અનિષ્ટ જણાય, એમાં એવું ને ગમે જ, જોયું અને ન ગમે, અને વિકાર ભાવ થાય, વિભાવ ભાવ થાય, કષાય ભાવ થાય, અણગમો થાય, અપ્રીતિ થાય, અરતિ થાય, તો આ બધા જ કષાય ભાવ છે, આ વિભાવ ભાવ છે, આ આત્માના મૂળભૂત સ્વભાવ જે સંભાવ છે એનો વિકાર છે. ગમવું કે ન ગમવું બંને ક્રિયા થવી, રાગ થવો કે દ્વેષ થવો, રતિ થવી કે અરતિ થવી, પ્રીતિ થવી કે અપ્રીતિ થવી, કંઈ પણ પ્રકારનો ભાવ થવો તે આત્માનો સ્વભાવ જે છે એ સમભાવ છે. એને તો માત્ર જોવું અને જાણવું, એની સાથે ભળવું નહીં, જોડાવવું નહીં. તો જ્યાં એ જોડાયો, ભાવથી જોડાયો, ભાવમાં તરત જ મને ગમ્યું અથવા તો મને પસંદ ન પડ્યું, એટલે એનામાં વિભાવ ભાવ શરૂ થયા. અને જ્યાં આત્માના સ્વભાવમાં વિકાર ઉત્પન્ન થયો, વિભાવ ભાવ થયા, બંધની પરંપરા શરૂ થઈ. કારણ કે પહેલું કારણ અજ્ઞાન, કર્મબંધના કારણોની અંદર મિથ્યાત્વ એ પરંપરાનું અજ્ઞાન છે. આ પહેલું અજ્ઞાન શરૂ થઈ ગયું. એ અજ્ઞાનના સ્તર ઉપર સ્તર જતા જશે, પડ ઉપર પડ આવતા જશે, તે બધું મિથ્યાત્વનું સ્વરૂપ છે, ગાઢ સ્વરૂપ થતું જશે. અને એવું ગાઢ મિથ્યાત્વ થાય, જન્મો જન્મનું ગાઢ, એવા ગાઢ મિથ્યાત્વના સંસ્કાર સાથે આ જીવ જગતના પદાર્થોની અંદર એ રહેલો છે અને જ્યાં ને ત્યાં જોડાય છે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય, અને આ દુઃખનું કારણ કર્મ બંધાય છે. તે કર્મ બંધાય છે. એક અપેક્ષાએ વિચારવાનું છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, જે સ્વરૂપ સમજ્યા વિના. સ્વરૂપ બે અપેક્ષાએ થયું, એક સ્વનું સ્વરૂપ અને બીજું પરનું સ્વરૂપ. સ્વનું ન સમજો અને પરનું પણ ન સમજો, બંનેની ભેળસેળ કરી. એ પર છે એ નથી સમજતો. પૂતગલનું સ્વરૂપ, જડનું સ્વરૂપ, પરનું સ્વરૂપ એ જો સમજે કે આ હું નથી, આ મારું નથી, આ તે હું નહીં, એ પણ એક બહુ સરસ સમજણ છે. અને અપેક્ષા એ સ્વની સમજણ થઈ જાય. કા હું સ્વનું સ્વરૂપ સમજાય કે કેવળ જ્ઞાન દર્શન એ જ હું છું, એ સિવાયનું બધું પર છે, તો આ સ્વરૂપ સ્વની અપેક્ષાએ પોતે બહુ સ્પષ્ટ થાય કે કેવળ મારું સ્વરૂપ જ્ઞાનમય છે, તમામ પ્રકારના કર્મથી રહિત છે, તમામ પ્રકારના દોષથી મુક્ત છે, તમામ પ્રકારના ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નો કર્મથી રહિત એવું શુદ્ધ ચૈતન્ય ઘન એવું અવિનાશી મારું સ્વરૂપ છે. આ સ્વસ્વરૂપની સમજણ છે, પોતાના સ્વરૂપની પૂર્ણતયા ભાન, અસંદિગ્ધ. અથવા પરનું સ્વરૂપ, તમામ જડ પદાર્થ જે જાણતા નથી, જેનામાં ચૈતન્ય નથી, જેનામાં ઉપયોગ નથી, માત્ર અસ્તિત્વ એનું છે પણ એ પોતે કંઈ કરતા નથી, કરી શકે એમ નથી, એવા પદાર્થો જ્યાં જ્યાં દેખાય તે હું નથી, તે મારાથી પર છે, તે મને સુખ આપી શકે નહીં, તે મારા થઈ શકે નહીં, તે મારા બંધનું કારણ થાય, તે મારી મુક્તિનું કારણ, મારા કલ્યાણનું કારણ, મારા હિતનું કારણ નથી. આ પરને સમજો. કાં તો પરની સમજ સ્પષ્ટ કરવી અને કાં તો સ્વની સમજ સ્પષ્ટ કરવી. જે સ્પષ્ટ થશે એમાં બંનેનો લાભ થશે. પર સ્પષ્ટ થશે તો સ્વ પણ અપેક્ષાએ સમજાશે, અને સ્વ સમજાયું છે તેને પર પણ અપેક્ષાએ સમજાય છે. કૃપાળુ દેવી એક પત્રમાં સરસ ઉલ્લેખ કર્યો છે કે પર સમય જાણ્યા વિના સ્વ સમય જાણ્યો છે એમ કહી શકાય નહીં. અપેક્ષા એ વાત છે. સ્વ સમય અને ભગવાન કુંદકુંદાચાર્ય સ્વ સમયની વાત સમયસાર શાસ્ત્રજીની અંદર મૂકે છે કે આત્માનું શુદ્ધ જ શુદ્ધ આત્મ સ્વરૂપ છે એના આ બધા ગુણ અને લક્ષણ છે. એ સિવાયનું જે કંઈ બાહ્ય છે તે પર છે, અને એ પર સાથેની સેજ પણ જીવની વૃત્તિ જોડાયેલી છે ભાવથી પણ, તો એ પર સમય છે, સ્વ સમય નથી. આનંદ ગંજી મહારાજે નમીનાથ સ્વામીના સ્તવનની અંદર આ વાત મૂકી. પર સમયની છાયણી આ જીવો ઉપર પડે છે. જ્યાં છાયા પડે છે બિંબ પ્રતિબિંબની, ત્યાં આ જીવ એનું સ્વરૂપ અશુદ્ધ થાય છે, મલિન થાય છે. બસ આ જીવ ભૂલી ગયો છે. આને કહેવાય છે શાસ્ત્રીય પરિભાષામાં, દાર્શનિક ભાષામાં દર્શન મોહ. દર્શન મોહ એટલે જેનું દર્શન થાય છે એની સાથે કોઈને કોઈ પ્રકારના અંશે પણ મોહથી જોડાઈ ગયો. મોહયુક્ત દર્શન છે એનું, મોહ રહિત દર્શન નથી. અને મોહ જ્યાં છે ત્યાં રાગ છે અથવા દ્વેષ છે, રતિ છે અથવા અરતિ છે, પ્રીતિ છે અથવા અપ્રીતિ છે, ગમો છે અથવા અણગમો છે. આવા સૂક્ષ્મ ભાવો જેને શબ્દથી વ્યક્ત કરી શકાય અને ન પણ કરી શકાય. શબ્દ તો બહુ પાંગડા છે, બહુ નિર્બળ છે. ભાવ ઘણા સશક્ત છે. કોઈ વસ્તુને આપણે સમજાવવા માટે કદાચ આપણને શબ્દ ન મળે, પણ અંદર પરિણમન તો થાય જ છે. પરિણમન ભાવનું થાય છે. આત્મા ચૈતન્ય છે, ચૈતન્ય ઘન છે, ઉપયોગવંત છે. જ્ઞાનવંત અને ઉપયોગવંત આત્માની અંદર સમયે સમયે એના દર્શન અને જ્ઞાનના ઉપયોગની સાથે પરિણામની પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. અને એ પરિણામ પોતાપણાનો, સ્વનું, ભિકારનું થાય છે કે સંભાવનું થાય છે. પરને પર જાણવો, સ્વને સ્વ જાણવું. સિદ્ધ થયેલો જીવ, જ્ઞાની જીવ આખા જગતને જીવે છે, એમની પાસે તો એટલી બધી લબ્ધિ ક્યારેક પ્રાપ્ત હોય છે કે એ તો જ્ઞાની તો કદાચ એને અવધિ જ્ઞાન, મન પરિવય જ્ઞાન પણ થાય, તો આપણે તો ચક્ષુથી દેખીએ છીએ. એ ચક્ષુની મર્યાદાની બહારના પદાર્થને પણ દેખે છે, પણ એમાં સ્વપણાનો ભાવ કરતા નથી. તો માત્ર દેખવું એટલે મારું છે એમ માનવાની જરૂર નથી. આ એની જ્ઞાન દશા છે. એ ભૂલતા નથી, પોતાને ભૂલતા નથી. ઘડીભર પણ પોતાના સ્વભાવનું, પોતાના સ્વરૂપનું એમને વિસ્મરણ નથી. સતત સ્વભાવની જાગૃતિ આ જ્ઞાનનું લક્ષણ છે. કૃપાળુ દેવે સાદી વાત કીધી કે જ્ઞાન તેજ કે સમયે સમયે જે હાજર થાય. હું જગતની અંદર રમું છું, ભરું છું, ભમું છું, અને જો જ્ઞાન મારું હાજર નથી તો હું મોહની અંદર ખેંચાઉં છું. પણ જ્ઞાન હાજર છે તો હું બધું જ જોઉં છું, અનેક વિવિધતા જોઉં છું, વિચિત્રતા જોઉં છું, વિશેષતા જોઉં છું. કંઈ વાંધો નહીં, બધું હું જોઉં છું. જગતના પૂતગલના એ સ્વભાવ છે, જગતનું એ સ્વરૂપ છે. પરિવર્તન થયા કરે છે, અનેક પ્રકારની રચનાઓ, અને આખા સંસાર આકર્ષક બની રહ્યો છે, પ્રલોભક બની રહ્યો છે. સમયે સમયે આ જીવને પોતાના તરફ ખેંચે છે. પરંતુ જે જીવ જાગૃત છે કે મારું કામ માત્ર જોવાનું અને જાણવાનું છે, એથી વિશેષ કંઈ નથી, એ પર પદાર્થની સાથે જોડાવાનું નથી, એમાં ભળવાનું નથી, આવી જાગૃતિ જેને વર્તે છે, કૃપાળુદેવ આ પત્રમાં કહે છે કે આ દેખત ભૂલી છે, આ ભૂલવાળો છે. એ જો ટળી જાય, અત્યારે જીવની અવસ્થા પૂર્વના સંસ્કારને કારણે, અજ્ઞાનને કારણે, જાગૃતિના અભાવમાં, સ્વરૂપની સમજણના અભાવમાં, પોતે આત્મારૂપ છે એ જાણતો નથી, એટલે પોતે જડરૂપ છે, કેમ કે શરીરરૂપ હું છું, આવી જ્યાં સુધી જીવને ખ્યાલ રહે ત્યાં સુધી આ તો પૂતગલની જાત છે. તો પૂતગલની જાત પૂતગલ પ્રત્યે જોડાય એમાં શું નવાઈની વાત છે? તો એ આહારના પૂતગલ પ્રત્યે જોડાય, એ વેશભૂષાના પૂતગલ પ્રત્યે જોડાય, એ કોઈ ધન સંપત્તિને સંગ્રહ પરિગ્રહના પૂતગલ પ્રત્યે જોડાય, એમાં એને પોતાપણાની બુદ્ધિ થાય, પણ હું આત્મા છું તો ન થાય, કારણ કે શરીર પણ તે હું નથી. આવી જાગૃતિ જેને વર્તે, દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન, અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય બીજો દેખત ભૂલી ટળે તે. અને દેખત ભૂલી ટળે એટલે આત્મજ્ઞાન થાય તો જ ટળે. પણ આત્મજ્ઞાન આ જીવને બહુ જ સમજમાં મુશ્કેલ પડે. પણ હું જોઉં છું ને ભૂલું છું એ તો જલ્દી પકડાય. જોઉં છું અને ભૂલું તરત જ મને એના પ્રત્યે કંઈ ને કંઈ પ્રકારની પોતાપણાની લાગણી અથવા તો વિપરીતપણાની લાગણી થયા વિના રહેતી. તો આ મારું ભૂલવાનું છે, આ મારા દર્શનમાં ભૂલ છે. પરમાં દર્શન કરવું ને પર સાથે જોડાઈ જવું તે દર્શનમાં થયેલી ભૂલ છે, અને ભૂલ મોહના કારણે થાય છે. જીવની અંદર તે સમયે વિભાવ જે ઉત્પન્ન થાય છે, વિકાર જે ઉત્પન્ન થાય છે, જ્ઞાનીઓએ એને શબ્દ આપ્યો છે મોહ. પર પ્રત્યે પોતાપણાની બુદ્ધિ થવી, હિત અહિતની બુદ્ધિ થવી, ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ થવી, આ મોહનું લક્ષણ છે. અને આખા સંસાર પ્રત્યે જીવને જોડનાર જો કોઈ હોય તો મોહ. એટલે કૃપાળુદેવે કીધું કે એક મોહનીય ટળે, એટલે કે દેખત ભૂલી ટળે તો બધા જ દુઃખોનો અંત છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખે આઠ, તેમાં મુખે મોહનીય, હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદવે દર્શન ચરિત્ર નામ, હણે બોધ તરાગતા અચૂક ઉપાય આમ. ભાઈ અનંત પ્રકારના કર્મ છે, ક્યાં ગણવા બેસીશ, ક્યાં કર્મને કાઢીશ, શું કરીશ? સત્પુરુષો માર્ગને ટૂંકો કરે છે, મુદ્દાસર કરે છે, ટુ ધી પોઈન્ટ કરે છે. આયુષ્ય ઘણું અલ્પ છે, પુરુષાર્થ ઘણો નબળો છે, કાળ વિપરીત છે અને સત્પુરુષોનો વિયોગ છે, એવા સમયની અંદર બધી માથાકૂટ ક્યાં કરસ તું? ભાઈ ટૂંકી વાત કર ને, મુદ્દાની વાત કરો ને, કે આ પરિભ્રમણથી છૂટવું છે. લાખ વર્ષનું આયુષ્ય તો છૂટવાનો માર્ગ કદાચ લાંબો હોય, પોસાશે, અત્યારે નહીં પોસાય. અનિયત કાળ છે, જમી રહ્યો છે માથે, મોત ક્યારે આવશે ખબર નથી. અને પુરુષાર્થની તો એટલી બધી અલ્પતા છે, પૂર્વના સંસ્કારો એટલા નડે છે, અને કાળ વિપરીત છે, કરાળ કાળ છે, અને સામે કેવડીનો વિરહ છે. જીવ કોનો આશ્રય લે, કોનો આશ્રય લે, કોના આધારે લે? આ સમયે જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ અનંત પ્રકારના કર્મની ચર્ચા છોડી દે, અત્યારે તારી પાસે એટલો કાળ નથી. કાશીની અંદર ગંગાના ઘાટે એક વૃદ્ધ વિદ્વાન બેઠો છે, એના ઘરની આગળ ગંગાના કિનારે એની ઝૂંપડી છે. એક પગ બહાર છે ને એક પગ અંદર છે, ઉંબરામાં બેઠો બેઠો તત્વજ્ઞાનના ને વ્યાકરણના ચોપડા વાંચે છે. શંકરાચાર્યજી ત્યાંથી નીકળે છે, 28-29 વર્ષનું એનું આયુષ્ય છે. એ નીકળે છે ને જુએ છે ત્યાં મૂરખ, જેનો એક પગ હવે સ્મશાનમાં છે, આ આયુ ક્યારે પૂરું થશે, અને આ ચોપડા ફાડે છે વ્યાકરણના ને ન્યાયના ને આ ને તે ને. એને તો કે હે મૂઢ, તું ગોવિંદને ભજ, હવે આ બધું મૂકી દે. તું ભજ ગોવિંદમ નામનું કાવ્ય ત્યારે એમને સરી પડે છે. જેને મોહ મુદગર એક શબ્દ પ્રયોગ વપરાય છે કૃપાળુદેવે એ શાસ્ત્રને, અને બીજું એનું ભાષાંતર થયું છે એટલે ભજ ગોવિંદમ, કે હે મૂઢ હવે તું મૂક, તારી પાસે આયુષ્ય ક્યાં હતું? હવે તું આ બધા શાસ્ત્રના થોથાના ન્યાયને વ્યાકરણને ભાષાને આ બધું શું લઈને બેઠો છે? હવે તો તું પ્રભુના ચરણમાં જઈને બેસ, ટૂંકામાં ટૂંકો માર્ગ લે. જ્યારે આવી વિપરીતતા છે ત્યારે કૃપાળુદેવ કહે છે કે અનંત પ્રકારના કર્મો છે, શાસ્ત્રો વાંચતા જશો એમ કર્મની પ્રકૃતિ, કર્મના ભેદ, એના પ્રભેદ, એના પ્રકાર, એના પેટા પ્રકાર પાર વિનાના છે. આ શું ને આ શું ને આ શું ને આના કેટલા ને ઘણી વાર આપણે એટલા બધા અને એ ન મળે ત્યાં સુધી જાણે આપણે કાંઈ જાણતા નથી. ભાઈ, જાણવાનું જે છે એના ઉપર લક્ષ્ય નથી. કેટલીક વાર બિન પ્રયોજન ભૂત બાબતની અંદર આપણો પુરુષાર્થ રોકાઈ જાય છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ. તીર્થંકરોએ આ અનંત કર્મને આઠમાં વિભાજન કરી નાખ્યું. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, ચારિત્રવર્ણીય, અંતરાય, પછી નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય, એના ભાગ પાડી દીધા કે ઘાતી તો ચાર જ છે, બાકીના અઘાતી છે. તું ઘાતીની જ ચિંતા કરજે, અઘાતીની નહીં કરતો. 50% તો કાપી નાખ્યા કર્મોના, અનંત કર્મોના 50%, કેમકે અનંતના આઠ ભાગ પાડ્યા છે. ચાર ઘાતી આત્મ સાથે સંબંધિત કર્મો હોય એવો પ્રકાર તો ચાર ઘાતી પ્રકારના કર્મો છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, ચારિત્રવર્ણીય, અંતરાય. અને ચાર છે એ શરીર દેહ સાથે સંબંધિત છે, દૈહિક પાત્ર સાથે સંબંધ છે, આયુષ્ય, ગોત્ર, નામ અને વેદનીય માત્ર દેહ સાથે સંબંધિત છે. પણ એકવાર ચેતન તત્વ દેહથી જુદું પડ્યું તો આની ચિંતા કરીશમાં, એના કર્મો ભલે એ ભોગવે અને આયુ પૂર્ણે મટીએ દૈહિક ભાવ જો, એ તો ખલાસ થઈ જશે. આ ચાર છે એની અંદર પણ તો બહુ ચિંતા કરમાં, તેમાં મુખ્ય મોહનીય. આમાં મોહનીય કર્મ છે એને જ બાકીના ત્રણને આધાર આપ્યો છે, ટેકો આપ્યો છે, માટે ઓલા ત્રણ ટકે છે. આ મોહનીય કર્મ ખસી જાય, મોહનીય કર્મ ક્ષીણ થાય, એટલે જ્ઞાનાવર્ણીય ગમે તેટલા પ્રબળ હોય, દર્શનાવર્ણીય ગમે તેટલા પ્રબળ હોય, આ એકેય કર્મ અંતર્મુરતથી વધારે સમય ટકી શકતા નથી, સ્વયં નષ્ટ થાય છે. તો આધાર મોહનીય છે એનો, અને એ મોહનીયના બે ભાગ પાડ્યા. મોહનીય કર્મ દર્શન ચારિત્ર નામ, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે દેખત ભૂલી, પરને જુએ છે અને એનામાં પોતાપણાની બુદ્ધિ થાય છે, આ દર્શન મોહનીય. ચારિત્ર મોહની એટલે તે પ્રકારે પછી તેની સાથે વ્યવહાર થાય છે, મારાપણાનો ભાવ થયો, એની સાથે મમત્વથી બંધ બંધાયો, આ બધું ચારિત્ર મોહનીય. પછી આ ગમ્યું, આ ન ગમ્યું, આના તરફ રાગ થયો, આના તરફ દ્વેષ થયો, આને પોતાના માન્યા, આને પારકા માન્યા, આની સાથે મમત્વ ભાવ કર્યો, આની સાથે દ્વેષ ભાવ, આ ચારિત્ર મોહનીય છે. પણ ચારિત્ર મોહનીયનું કારણ શું? દર્શન મોહનીય. દર્શન મોહનીયમાં ભૂલ થઈ છે એટલે ચારિત્ર મોહનીયની ખોટી પરંપરા આખી ચાલુ છે. તારે આ બેનાથી આખા કર્મના અનંતથી બંધાયેલો છે, સર્વ દુઃખનું કારણ આ છે બધા. પછી ચારિત્ર મોહનીયની અંદર એને આ પ્રકારના ખોટા ચારિત્રને કારણે ક્યારેય અનંત અવ્યા બાદ શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી. જે સુખ પ્રાપ્ત થાય છે એ અહીક, લૌકિક અને પદાર્થ સંબંધિત સુખ પ્રાપ્ત થાય છે, એ ટકતું નથી અને બદલાઈ જાય છે. દુઃખ સુખ દુઃખમાં પરિવર્તિત થાય છે. જ્ઞાની કહે છે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, અને અમારું બધું જ સુખ પશ્ચાત દુઃખ જ લાવે. સારું ભોજન વાંહે દુઃખ, સારા દાગીના વાંહે દુઃખ, ઘણો પરિગ્રહ પાછળ દુઃખ, સારા ધંધા પાછળ દુઃખ, મોટો વિસ્તારેલો આપણો સંસાર પરિવાર વાંહે દુઃખના પોટલા. લાડી ગાડી વાડી જે શબ્દ બોલવાય બોલો, ખુશ થાવ, મજા કરો, પણ એ બધાનું પરિણામ ક્લેશ, અશાંતિ. બહુ સરસ એક વાત કરી એને, પૂછ્યું કે ભાઈ, ગુરુએ પૂછ્યું કે અમે તો કોઈ દિવસ કોઈની પ્રાર્થના સભામાં ગયા નથી. શિષ્યને કહ્યું તો કોઈની પ્રાર્થના સભામાં જાય છે તો ત્યાં શું હોય પ્રાર્થના સભામાં? તો કે સાહેબ કાંઈ ન હોય, એનો મોટો બધો ફોટો રાખ્યો હોય, ફૂલડા ચડાવ્યો હોય, દીવો પ્રગટાવ્યો હોય, બે ચાર ધૂપસળી ચડગાવી દીધી હોય, અને પછી બે ચાર જણા ભક્તિના ગીતો ગાય, અને પછી એને ઓળખતા હોય બધા એની પ્રશંસા શરૂ કરે. તો કે બધા પ્રશંસા કરે એમાં શું કહે? તો કે ઘણું કહે કે સાહેબ એ કંઈ સાંભળવા જેવું નથી, પણ બધામાં કોમન હોય તો એ કહે કે બધાનો એક સુર જેટલા બોલે બધાનો, કે એના આત્માને શાંતિ મળે. આ એક કોમન, ગમે તે બોલે, બહારનો બોલે, ઘરનો બોલે, પણ છેલ્લે પૂરું કરે ત્યારે પણ એમ કે સદગતના આત્માને શાંતિ મળે. આ કોમન છે. એટલે અહીંયા જીવો આટલું બધું કરી ગયો, આટલું બધી એની સંપત્તિ, આટલો બધો એનો વ્યવહાર, એને ઘણું કર્યું, પણ એને શાંતિ નહોતી. જીવ્યો ત્યાં સુધી એને શાંતિ નહોતી. એટલે બધાએ છેલ્લે નક્કી કર્યું કે એ બધું જે કાંઈ કર્યું એને ગાંડ પણ કર્યું હતું, ગુણ તો ગાય, એને બહુ સારું કામ કર્યું, આમ કર્યું તેમ કર્યું, પણ છેલ્લે પ્રાર્થના તો પ્રભુને કે હે પ્રભુ એને તું શાંતિ આપજે, કેમ કે અહીંયા બધું કરવા છતાં એને શાંતિ નહોતી. આ કોમન છે. જીવ જગતની અંદર આ બધા જ જે કાંઈ આરંભ સમારંભ કરે છે અને બધા પૂદગલના પોતાના પણ કરે છે, એની અંદર પરિણામ એ છે કે એને કહેવાતા સુખની અંદર શાંતિ નથી. આ દુનિયાનું સુખ, સંયોગનું સુખ, સંબંધનું સુખ, પદાર્થનું સુખ, પરિગ્રહનું સુખ, સ્વજનોનું સુખ, એને સુખ માઇનસ શાંતિ છે. સુખ ખરું, આભાસી સુખ, આભાસી માઇનસ શાંતિ. એ કે તમારે બહુ મજાનો મોટો પરિવાર છે, પાંચ દીકરા છે, એટલે ઓલો અંદરમાં એમ કે તું બોલમાં આવે, હું જાણું છું પાંચની વ્યાધિ શું છે. તમારે આટલો ધંધો છે, ફેક્ટરીઓ છે, શું વાંધો છે, આટલી ગાડીઓ છે, એને પૂછાય છે. આ સુખી જીવ જગતની અંદર કહેવાતો, એની અંદર બળતી બળતરા કૃપાળુદેવ કહે છે કે ક્યારેક સાતા દેખાતી હશે, પણ અસાતાનો દાહ તો બળતો જ રહે છે. કોને કેવું, કોણ સાંભળે, અને કેવા જઈએ તો જગતમાં મૂર્ખા ઠરીએ. અને ઓલો કે હું એ જ કહેતો હતો, સાલો એ જ લાગનો છે, પતી ગયું છે, ચડી જાય ઉકેલાના પાને. કાંઈ ક્યાંય વાત કહેવા જેવી રીતે જગતની. જ્ઞાની કહે છે કે ભાઈ, આ મોહનીય કર્મ અને એમાં પણ પેલી ભૂલ કરી પરને સ્વ માનવાની, આ દેખત ભૂલી કરી, એટલે કર્મની દુઃખની પરંપરા શરૂ થઈ છે. સર્વ દુઃખ તારે જો ટાળવા હોય, સર્વ દુઃખનો ક્ષય કરવો હોય, મૂળથી કાપી નાખવા હોય, તો દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. કૃપાળુદેવ કહે છે આ અનુભવથી અમે કહીએ છીએ. આ વાત તમે શાસ્ત્રનો કયો સિદ્ધાંત જ્ઞાન તેને દેખત ભૂલી ક્યાં અર્થ ક્યાં આગમમાં આવ્યું છે, માથાકૂટ કરશો નહીં, એ દાર્શનિક વાત જુદી છે. અને અનુભવી પુરુષ જન્મો જન્મના અનુભવથી કહે છે કે આ દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય. આગમની ભાષા હોય તો અમે તમને કહીએ છીએ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. તારું સ્વરૂપ તને સમજાય તો તારા બધા દુઃખ ટળે. તને વ્યવહારની ભાષામાં કહીએ છીએ કે દેખત ભૂલી ટળે તો બધા દુઃખનો ક્ષય થાય. તેમ છતાં તે જ દેખત ભૂલીના પ્રવાહમાં જ જીવ વયો જાય છે. વયો જાય છે એટલે એની સાથે જ પ્રવાહની અંદર વહે છે, તણાય છે. એ જ દેખત ભૂલીનો પ્રવાહ જ 15 વર્ષ, 25 વર્ષ, ઉંમરની 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, જીવનનો એવો કયો પોઈન્ટ આવ્યો કે હવે હું આ શીખી ગયો છું, દેખત ભૂલીમાં નહીં ખેંચાવ. સમજે છે હું મોટો થયો, ડાપણ આવ્યું, અમે બધા પરિપક્વ, સીઝન મેચ્યોર્ડ. આ જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાની પુરુષ કહે છે કે આ દેખત ભૂલી ટળે એવું જીવનમાં કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યું? 50 વર્ષ મનાવવા છે, 60 વર્ષ ઉજવવા છે, 70 વર્ષે નાચવું છે, અને 80 વર્ષે ગામતરું કરવું છે, જગત્યું કેટલો જગન કર્યો જગત ઉપર જાણી, પણ આ પોઈન્ટ તો આવ્યો નહીં, દેખત ભૂલી ટળી નહીં. તને આટલા વર્ષે ખબર ન પડી એમ સ્પષ્ટ અનુભવ છતાં તે જ પ્રવાહમાં તણાય છે. મરે ત્યાં સુધી 90 વત્તા 5 થયા તો તારે કેટલા હજી થાય તો તને સમજણ આવે? ઉંમર સાથે સમજણને કોઈ સંબંધ નથી. અને આપણું ગણિત ખોટું છે. આપણને એમ થાય કે જેમ મોટો થયો એમ વધારે સમજદાર થયું. જ્ઞાનની પરિભાષામાં આ મોટો છે અને સમજતો નથી તો નાનો તો એને વિકાસ નથી ને સમજતો નથી, એનો દોષ ઓછો કે આનો દોષ વધારે? કોનો વધારે? છોકરો છે ભાઈ, તો ન સમજે. પણ તું, તને 70 વર્ષ સંસારનો અનુભવ થયો અને ખબર ન પડી, અને તું દેખ જ ભૂલીના પ્રવાહની અંદર તણાસ, કોઈ ટર્નિંગ પોઈન્ટ નહીં જીવનની અંદર, કોઈ સમજણનો સેતુ નહીં જીવનની અંદર, અને છતાં માને કે હું ઘણો આગળ વધ્યો છું. આપણે ઘણા વખતમાં ઘણા આગળ વધી ગયા, શું આગળ વધ્યો? સર્વ દુઃખનો ક્ષય કરવાને બદલે દુઃખની પરંપરા ચાલુ જ છે, દુઃખ વધતા જ જાય છે. કારણ કે દુઃખના કારણો સમાપ્ત થયા નથી ત્યાં સુધી દુઃખ ટળે એ વાતનો કોઈ માલ નથી. કારણો ઊભા છે, કાર્ય થયા વિના રહેશે નહીં. દેખત ભૂલી એક કારણ છે, જીવ વહ્યો જાય છે. હવે પ્રશ્ન કર્યો છે, એવા જીવોને, એવા જીવોમાં કોઈ બાકાત રહેતું નથી. જ્ઞાનીઓ જે થોડા ઘણા છે આ સંસારમાં આવ્યા છે, જેમણે વિચાર કર્યો છે, જેમણે તત્વનો વિચાર કર્યો છે, અધ્યાત્મ જેના જીવનમાં જાગ્યું છે, એને એક વિચાર આવતા એમ થયું છે કે આ સંસાર માયા છે, આ બધું જ પર છે, આ મોહ માયાનું જગત છે, એ મને ભૂલાવે છે, આત્માનો ભૂલાવે કરે એવા સંગ પ્રસંગ આ સંસારમાં પ્રાપ્ત થાય છે અને પોતે પોતાના જ્ઞાન બળના આધારે જાગૃત રહે. આવા તો બહુ ક્વચિત આત્માઓ છે આ જગતની અંદર, પણ પ્રત્યેક સમયે હોય છે. આવા હોય છે એટલે જ સંસાર ચાલે છે, એટલે જ પરમાર્થનો માર્ગ જીવંત છે. આવા લોકોને કારણે જ જગતના જીવોને માર્ગ બતાવનાર કોઈને કોઈ કોઈને કાળે હોય જ છે. એ કહે છે કે એવા જીવોને આ જગતને વિશે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે, ન તણાય? આવો આધાર પ્રાપ્ત થાય તો લાગે કે જીવનની સાર્થકતા છે. આવો આશ્રય જીવનની અંદર મળી જાય તો લાગે કે હવે જીવન દેખત ભૂલીના પ્રવાહથી દૂર થયો છે. પણ નથી આધાર મળ્યો, નથી આશ્રય બંધાયો. આધાર સત્પુરુષ આધાર છે, જ્ઞાની પુરુષ એના આધાર છે, પરમ તત્વ સાથેની અનુસંધાન એનો આધાર છે અને એનો આશ્રય થવો. કૃપાળુદેવે કીધું કે આ દેહે, આ જીવે તે જ્ઞાની પુરુષને ઓળખ્યા અને તે મહાભાગનો આશ્રય કર્યો, અને તેના આશ્રયે જો આ જીવ છૂટે, દેહ છૂટે, તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. આશ્રય બંધાતો નથી, ઓળખાણ વિના કોઈ દી આશ્રય બંધાય નહીં. આ સૂત્ર સમજી લેજો, યોગ થાય એ ઓળખાણ નથી. યોગ થાય, મેળાપ થાય, સંયોગ થાય, કોઈ મળી ગયા એટલે આપણને મળી ગયા છે એટલે આપણને એનું ઓળખાણ છે એવું માની લેવું નહીં. ઓળખવું એટલે એમની અંતર અલૌકિક દશાને ઓળખવાનો પ્રયત્ન કરવો. એમની અલૌકિક દશા ઓળખાય અને જો ઓળખાય તો લાગે કે આ પુરુષ આ સંસારમાં રહેવા છતાં સંસારથી પર છે, આ દેખત ભૂલીના પ્રવાહથી પર છે. આવી જેની ઓળખાણ થઈ એનો આશ્રય કરી લેવો અને એના આશ્રયના આધાર ઉપર જ આ જીવન જીવવું. આ જીવનની સાર્થકતાનો સાદી ભાષામાં આશ્રય દેહ છૂટે, દેખત ભૂલી ટળે, એને આધાર પ્રાપ્ત થાય, કોઈ આશ્રય પ્રાપ્ત થાય, આ બધી સાદી ભાષાની અંદર આખો મોક્ષ માર્ગ અહીંયા ચર્ચાય છે. દાર્શનિક ભાષા નથી અહીંયા, કયું તત્વજ્ઞાનને, કયું શાસ્ત્રને, કયો શ્લોક, એ કંઈ નથી. આ બધી વાત સીધી સાદી રોજ બરોજના જીવનના અનુભવમાં આવે. કૃપાળુદેવ કહે છે આ સ્પષ્ટ અનુભવની વાત છે, છતાં આ અનુભવ જીવના લક્ષમાં આવતો નથી. આવી એની ઉપયોગની સ્થૂળતા છે, એવો જડ છે. આને મૂઢ કહે છે શાસ્ત્રો, આને મૂઢ કહે કે દેખીતી વસ્તુ એને સમજાતી નથી. ન દેખીતી ન સમજાય, અગમ નિગમની વાતો ન સમજાય, અરૂપી તત્વ ન સમજાય, અદ્રશ્ય ન સમજાય, એ સમજાય. દેખીતી વાત એને પકડાતી નથી, અનુભવમાં આવે છે છતાં એને પકડાતી નથી, આને મૂઢ કહેવાય. મૂઢ, એની પાસે વિવેક શક્તિ છે, સંજ્ઞા છે, વિચાર શક્તિ છે, વાચા સહિત વિચાર શક્તિ છે, એવો મનુષ્ય પ્રાણી આ જગતની અંદર કલ્યાણનો સર્વશ્રેષ્ઠ અધિકારી છે કૃપણદેવ કહે છે. તો આની પાસે પોતે મનુષ્ય છે, વાચા છે, વિચાર શક્તિ છે, સંજ્ઞાપણું છે, અને છતાં આવી અનુભવની રોજબરોજની વાતોને પકડી શકતો નથી. આ મૂઢતા છે, આ મૂઢતા છે એ અનાયતન છે. દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, ધર્મ મૂઢતા, ત્યાંથી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, કેમ કે ત્યાં સત છે નહીં. અસતમાં સત હોતું નથી, અનાયતન છે એ અસત છે, એમાં સત ન હોય. એનો સહારો ગમે તેટલો લ્યો પણ એમાંથી સત ઉપજે નહીં. અસત્સંગની સેવના જીવનભર સુધી કરીએ ત્યારે એમાંથી સત નીપજે નહીં. જ્યાં જે વસ્તુ નથી ત્યાંથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહીં. આ બધી શાસ્ત્રીય ભાષા છે, આપણે છોડીએ. જ્યાં છે ત્યાંથી મળવું જોઈએ. તો સંસારની અંદર જ્ઞાની કહે છે કે ઉપાય છે, આધાર જો એને મળે અને આશ્રય જો એનો બંધાઈ જાય તો એ દેખત ભૂલીના પ્રવાહથી બચી શકે, તો એના દુઃખના ક્ષયની પ્રક્રિયા શરૂ થઈ જાય. તો અહીંયા એ વાતને આપણે પૂર્ણ કરીએ. આધાર સત્પુરુષ, પરમ તત્વ, એની સાથે એનું ઓળખાણ. આધાર મળે પછી ઓળખાણ કરો એની, અને ઓળખાણ મુમુક્ષુતાની દ્રષ્ટિથી કરાય, વ્યવહારિક દ્રષ્ટિથી ન કરાય. વ્યવહારિક દ્રષ્ટિનું ઓળખાણ એટલે આપણા સ્ટેટસ પ્રમાણે ગુરુ હોવો જોઈએ. આ વ્યવહારિક દ્રષ્ટિનું ગુરુ મોટા સ્ટેટસવાળો હોવો જોઈએ. આ વ્યવહારિક દ્રષ્ટિ પ્રભાવવાળો હોવો જોઈએ, પ્રસિદ્ધિવાળો હોવો જોઈએ, 50,000 માણસ ભેગા થઈને નમસ્કાર કરે એવો હોવો જોઈએ. આ બધી વ્યવહારિક દ્રષ્ટિ. મુમુક્ષુતાની દ્રષ્ટિને કંઈ ચિંતા નથી. આ વિતરાગી છે, વાત પૂરી થઈ ગઈ. મને એની વિતરાગતાનું દર્શન થયું, એની નિસ્પૃહતાનું દર્શન થયું, એના દેહાતીતપણાનું દર્શન થયું. આ મારી મુમુક્ષુ દ્રષ્ટિ છે. એની વિતરાગી ચેષ્ટા મને ઓળખાઈ ગઈ. હવે એને 50 લોકો પ્રણામ કરવા આવે છે કે નથી આવતા એ મારા માટે વિષય નથી. કેટલા ભેગા થાય છે, કેટલો આરમ સમારંભ થાય છે, કેટલું પુણ્યનો પ્રગટ અહીંયા મહોત્સવ ચાલે છે, અમારે કાંઈ કામ નથી. અમે તો આવા એક સદ્પુરુષ નિરહંકારી જે છે, આત્મસ્થ છે, અંતરંગ દશામાં જે વર્તે છે, અંતર્મુખ, સતત અંતર્મુખ ઉપયોગે જેની સ્થિતિ છે, અને જેનું બાહ્ય સ્વરૂપનું જો તમારે શબ્દ જોઈતો હોય તો જૈન દર્શન આપ્યો છે નિર્ગ્રંથ. ઓળખાણ કરવી છે ને, ગમે તે બાકીનું નથી પકડાતો કાંઈ, નિર્ગ્રંથતા સમજાય ને. એક પણ ગ્રંથિ ન હોવી જોઈએ, ન આરંભની, ન પરિગ્રહની, ન પદાર્થની, ન સંબંધની, એક પણ ગ્રંથિ નહીં. આ તો પકડાય ને. મુમુક્ષુતાની દ્રષ્ટિએ નિર્ગ્રંથ, પરમ ગુરુ નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ. દેવ એવો છે કે જગત આખાને જુએ છે અને જાણે છે, છતાં એનાથી અલિપ્ત છે. દેખત ભૂલીથી જે પર છે એ અમારો સર્વજ્ઞ, એ વિતરાગ, એ દેવ છે. અને નિર્ગ્રંથ જે પૂર્ણ વિતરાગતાના પંથે છે, જે પૂર્ણ વિતરાગ થવા માટે ઉત્તરોત્તર રોજે રોજ એની શ્રેણી વધતી શ્રેણી છે, આ અમારો ગુરુ છે. દેખત ભૂલીના નાશની અંદર જે જોડાયેલો છે, તો આ તત્વ સમજાય. આધાર મળે તો એને ઓળખવા પ્રયત્ન કરો. આધાર મળ્યો એટલે વળગી ન રહ્યો લૌકિક દ્રષ્ટિએ, તો લૌકિક દ્રષ્ટિ ઊભી રહી, પરમાર્થ દ્રષ્ટિ જાગી નહીં, અને ખોટો આધાર પકડી લીધો તો અનંતકાળથી જે ભૂલ કરી એ ભૂલ ચાલુ રહી. આધાર મળે એટલે ઓળખાણ કરવું, અને ઓળખાણ જો બરોબર થઈ ગઈ, અંદર પ્રતીતિ આવી આ સત્પુરુષ છે, બસ પ્રતીતિ આવી, આશ્રય કરો, આશ્રય કરો. જેના આશ્રય આ દેહ છૂટે, કૃપાળુ દેવ કહે છે તાકાત નથી એને કોઈ બીજા ભાવ થાય. કારણ કે જન્મ જરા મરણાદિનો નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેને વિશે વર્તે છે, તેવા પુરુષોનો આશ્રય જ આ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે અને મારે કંઈ કરવું હોય તો એ જ કરવું છે. પરિભ્રમણનું સમાપ્ત, અનંતતાથી ચાલુ આવેલું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? આ ટૂંકામાં ટૂંકો મારો પ્રશ્ન છે. પરિભ્રમણ જેને સમાપ્ત કરવું છે તો પરિભ્રમણ સમાપ્ત કરવાનું સામર્થ્ય જેના વિશે વર્તે છે, જેના જ્ઞાનમાં, એ જ જ્ઞાની અને એનો આશ્રય એ જ મારા પરિભ્રમણને સમાપ્ત કરી શકે છે અને એ પરમ કૃપાળુ દેવનું સ્વરૂપ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત કૃપાનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. તાકાત નથી આપણી, આપણે ઓળખાણ થયું છે, આશ્રય બાંધીએ છીએ, હવે એના ઉપકારનો બદલો વાળવાની કોઈ તાકાત નથી. વળી આપ શ્રીમદ પણ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. અરે મને ઓળખાણ થયું છે એટલે તો કહું છું કે હું શું કરું, તમે તો નિષ્પૃહ છો. કંઈ પણ આપું તો પણ તમે લેવાને નિષ્પૃહ છો અને આ જ એ પુરુષનું ઓળખાણ છે. જો એ લેવા તૈયાર હોય તો સમજેલું કે આપણી ઓળખાણમાં કંઈક ભૂલ થઈ ગઈ, આપણે ઉતાવળ કરી ગયા, કેમ કે એ તો સ્પૃહાવાન છે, ન ચાલે, નિર્ગ્રંથ નથી. જો આ સ્પૃહા આ ગ્રંથિ છે, નિર્ગ્રંથ નથી, પાછા ફરો, કંઈ વાંધો નહીં. એમાં શું હતું? સાચો માર્ગ પકડવો હોય તો સાચા ચરણ સેવવા પડે. એમાં પછી લૌકિક શરમ છોડી દેવાની, કોઈ શું કહેશે, કોઈને જે કહેવું એ કહે, મારી દ્રષ્ટિ સ્પષ્ટ છે, પછી ક્યાં પ્રશ્ન છે. એટલે કહે છે, જેથી હું આપના ચરણ કમળમાં નમસ્કાર કરું છું અને માગું છું એટલું જ, તમે તો કાંઈ મારી પાસેથી લેવાના નથી, પણ હજી મારે તમારી પાસેથી જોઈએ છે. તમે આટલો અનંત ઉપકાર કર્યો છે એનો કોઈ બદલો વાળી શકું એમ નથી, છતાં મારી વાત પૂરી થતી નથી. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા વિશે ભવ પર્યંત અખંડ જાગૃત, પ્રભુ હજી માગું છું, બદલો તો આપી શકું એમ નથી, પણ માગવાની મારી વાત મૂકતો નથી. અને એ જ કે તમારી ભક્તિ મારા વિશે જાગૃત રહે, ક્યારેય જગતના પ્રવાહમાં હું ભૂલીને તમારી ભક્તિથી પાછો ન પડું, અખંડ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના. મૂળ ધર્મ, આત્મધર્મ, સ્વરૂપની પ્રાપ્તિનો ધર્મ, એની ઉપાસના હું સતત કરું, મારે બીજું કંઈ જોઈતું નથી સ્વરૂપ પ્રાપ્તિ સિવાય. એ અખંડ જાગૃત રહું ભવ પર્યંત, એટલે જ્યાં સુધી હું છૂટું નહીં અને ભવની પરંપરા કર્મને કારણે ચાલુ રહીએ ત્યાં સુધી આ બે તત્વ પ્રભુ ખ્યાલ રાખજો. આજે તમારી ઓળખાણ થઈ છે, આવતીકાલે તમે કદાચ નહીં હશો તો તમારી કૃપા તો હશે જ, એટલે તમારા પ્રત્યેની મારી ભક્તિ કદાપી દૂર ન થાય, કદાપી મંદ ન થાય. આપની પરમ ભક્તિ ક્યારે એમાં મંદતા ન આવે, પરમ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા જીવનમાં આ સદાય, જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી આ બે તત્વ જાગૃત રહે, એક સત્પુરુષની ભક્તિ અને બીજું વિતરાગનો ધર્મ, બસ આ બે મને તારશે. કારણ એ દેખત ભૂલીના પ્રવાહમાં જવા નહીં દે. આ આધાર અને આ આશ્રય, ભક્તિનો આધાર અને વિતરાગ પુરુષના ધર્મનો આશ્રય, જે ધર્મના આશ્રયે જીવે છે એને પરિભ્રમણમાં માર્ગ અટકી જાય છે. જ્ઞાની પુરુષની ભક્તિ અને એની આજ્ઞા એ ભવમાં જવા માટે આડા પ્રતિબંધરૂપ છે, ન જવા દે. પત્રાંક 642, મુંબઈ આસોસુ 13/1951 એની સાથે જ લખાયેલો છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રશ્ન સમજાય, દેખત ભૂલી એટલે શું? ફરી કચું એમ થાય કે દેખત ભૂલી બોલ્યા, પણ દેખત ભૂલી એટલે શું? તો કે પરકથા અને પરવૃત્તિમાં આ જીવન વહ્યું જાય છે, ક્યારે એક ક્ષણ પણ પોતા સંબંધી વિચાર કરી શક્યો નથી, પોતા સંબંધી ક્યારે એને ચિંતન કર્યું નથી. જ્યારે ચિંતન કર્યું છે ત્યારે પરના સંબંધમાં રહીને જ કર્યું છે, કા બાપ તરીકે ચિંતન કર્યું છે, કા પુત્ર તરીકે કર્યું છે, કા મિત્ર તરીકે કર્યું છે, કે ફેક્ટરીના માલિક તરીકે, ધંધાના સ્વામી તરીકે કર્યું છે, કે પરિગ્રહના માલિક તરીકે કર્યું છે, હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, ઉપયોગવંત, એવું ચિંતન ક્યારે કર્યું? આપણે કંઈ પોતા સંબંધીને નથી કર્યું છે ને? આ જોને મને રોગ કેટલો બધો છે, આ ક્યારે ટળે, કેટલા દીથી આમ ચાલે, ખૂબ ચિંતનમાં ચડી જાય. આ બધું તો આર્ત ધ્યાન છે, અનિષ્ટ ચિંતન છે, રૌદ્ર ધ્યાન છે, આ શુક્લ ધ્યાન નથી. શુક્લ ધ્યાનમાં હું શુદ્ધ આત્મા છું અને એનું ચિંતન કર, એની કથા લે કે અનંત કાળથી આ કૂટાતો પીટાતો હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરતથી કરીને મની છું, આ સંસારની વિટંબડામાં પડ્યો છું, હે પરમાત્મા હવે તારા વિના મારો મોક્ષ નથી. આ સ્વચિંતન છે, પણ આ સ્વકથા છે. પણ આ જીવ વર્ષોના વર્ષો પર કથા અને પર વૃત્તિ, જ્યારે જ્યારે વૃત્તિ એની છે ત્યારે ક્યાં જાય છે? બહાર જ જાય છે. પ્રભુ તો કહે છે એક વાર વૃત્તિ સમી જાય, વૃત્તિ અંદરમાં વહે બહાર ન જાય, ઉઠતી વૃત્તિ સમી જાય, જ્યાંથી ઉઠે ત્યાં જ શાંત થઈ જાય. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા, ત્યાં કોઈ કરતા પણ તારું રહેશે નહીં પર તરફનું. એક વાર પર તરફ ઉઠતી વૃત્તિને તું પાછી વાળ, એના ઉપર શમન કર. તે સમયે જાગૃત હોય તો પર તરફ જતી વૃત્તિને જીવ સમાવી શકે. શમ દમ આ જીવનના આપણા ક્રમ છે, તો એમાં કંઈ શમે અને નહીં તો દમન કર, કારણ કે એ તને આત્માને નુકસાનકારક છે, એને સ્વેચ્છાએ જવા દેવાય નહીં. માટે તપથી એનું દમન કર. જૈન ધર્મની અંદર શમન, દમન, ઉપશમન આ બધા માર્ગો છે. કોઈ એકાંગી વિચારણા કરવાથી આપણને કોઈ તત્વનો ઉકેલ નહીં મળે, પણ સ્યાદવાદની અપેક્ષાએ અનેકાંતથી વિચાર કરો કે જો શમથી થતું હોય તો શમથી, નહીં થતું હોય તો દમથી પણ કરવું પડે. ક્ષમા, શાંતિ અને યમ નિયમ આ બધા દમનના પ્રકાર છે. એને પણ વૃત્તિને વાળવી, સમાવવી, પાછી વાળવી, એને શાંત કરવી. આખો માર્ગ બહુ સરસ આપ્યો છે પ્રભુએ, પણ આ મનુષ્ય, આ જીવ પર કથા અને પર વૃત્તિની અંદર જાય છે. આ દેખત બોલી, કેમ કે જે જીવે છે એના પ્રત્યે ખેંચાય છે, જે જીવે છે એના પ્રત્યે વળગે છે, જે જીવે છે એના પ્રત્યે મોહાય છે. એ માત્ર જોતો નથી, વિશેષ ભાવ કરે છે, જાણવાના ભાવથી વિશેષ ભાવ કરે છે. આ વિભાવ છે, આ વિકાર છે. વિશેષ ભાવમાં આગળ વધે એટલે વિકાર થાય છે, કેમ કે એમાં પછી તરત જ રાગ દ્વેષ આવે છે, રતિ અરતિ આવે છે, પ્રીતિ અપ્રીતિ આવે છે, અનેક પ્રકારના વિકારો સૂક્ષ્મ 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 જાગૃત થતા જ જાય છે. અને નાની નાની વાત જાગૃત થાય જીવને ખબર ન પડે, કારણ કે ઉપયોગ ન હોય તો ખબર જ ન પડે કે ક્યાંથી ક્યાં પહોંચ્યો. તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આ જીવને પરમાર્થની સાધનામાં સ્થિરતા આવતી નથી ભાઈ. પર કથા અને પર વૃત્તિ એની અંદર જે તણાતો જાય છે, એમાં જો તું રોકાઈ જા, એમાં જો તું અટકી જા, એમાંથી શાંત થવાનું તને જો આવડે, એવું તો શીખી જા, એવું તો સમજી જા, તો શક્ય છે સ્થિરતા આવશે. અસ્થિરતાના કારણો પર છે, સ્વ નથી. અસ્થિરતાનું કારણ પરમાં છે, બહારમાં છે, અંદરમાં નથી. અંતર્મુખ થયો તો સ્થિરતા જ છે, પણ એ સ્થિરતાને ડગાવે તો બહિર્મુખતાના કારણો હજુ ગયા નથી, ટળ્યા નથી. તો સ્થિરતા ક્યાંથી થાય? સાધના માર્ગમાં થતી નથી. એટલે નાનું એવું સાધન સાહેબ, એક નવકાર મંત્ર પણ સ્થિરતાથી થતો નથી, એક માળા પણ થતી નથી, અરે એક નમસ્કાર પણ થતો નથી પરમાત્માને. હજી પરમાત્માને નમસ્કાર કરીએ, મુખ દર્શન કરીએ, પરમાત્માના નયન સાથે નયન મિલાવીને એની કરુણાને મેળવવાનો કંઈક ભાવ કરીએ, ત્યાં તો એ નીચે ન ઉતરી આખી મુખારવિંદ ઉપર, ત્યાં તો આ મન ચિત્રું ચંચળ તો ક્યાંનું ક્યાંય ચાલ્યું જાય. પ્રભુની પ્રતિમાનું પૂરું મુખ દર્શન પણ થતું નથી, આટલી અસ્થિરતા છે, આટલી ચંચળતા ચિત્તની છે. કારણ કે પરકથા ને પરવૃત્તિ ત્યારે જે જીવ જે ત્યાં ધ્યાન આપણું બીજે જાય છે એ પરમાં જાય છે કે સ્વમાં જાય છે? તો પરમાં. પરકથા અને પરવૃત્તિમાં સમસ્ત વિશ્વ આ પ્રવાહ છે, એની અંદર આ માયા. શંકરાચાર્ય જે કહ્યું જગત તો માયા સ્વરૂપ છે, એટલું છેતરે એટલું છેતરે એટલું છેતરે. ઘડીભર આપણને ભ્રમ જ રહ્યા કરે અને જીવ બ્રહ્મમાં જ જીવે છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી. આ મનુષ્યપણાનો સમય તો કેવો છે? અમૂલ્ય છે. એનો એક સમય પણ પરવૃત્તિમાં આ જીવ ગયો એ જવા દેવા યોગ્ય નથી. અને કંઈ પણ તેમ થયા કરે છે, છતાં થયા કરે છે, તો તેનો ઉપાય કરી કંઈક વિશેષ કરી ગવેષવા યોગ્ય. ગવેષવું એટલે શોધ કરવી, અંતર શોધ. બહાર શોધ કરવું એ નહીં, અંતરમાં શોધ કરવું કે આનો કંઈક ઉપાય ગોતો, મને શું સજવે પજવે છે, મને શું સતાવે છે, કઈ સ્મૃતિઓ વારંવાર મને પજવે છે, તો એની સાથે મારું તીવ્ર મોહનું બંધન છે, હું તોડી નાખું, કાં એનાથી દૂર જાઉં. નિમિત્તવાસી જીવ હોય તો નિમિત્તથી દૂર રહેવું કૃપાળુદેવ કહે છે, એનો સંગ છોડી દેવો. જે નિમિત્તથી વૃત્તિ ચંચળ થતી હોય, ચલિત થતી હોય, એ સંગ નિમિત્ત છોડી દેવો. પછી ફિલોસોફી લે, નિમિત્ત કાંઈ કરતું નથી. અરે મૂર્ખથામાં તને નિમિત્તે હચમચાવી નાખો છે, તારું કોઈ ઉપાદાનની સ્થિરતા નથી. તો ત્યારે કહે છે કે ત્યારે નિમિત્ત અને ચોક્કસ આ પ્રકારની તારી આ પતનનું કારણ છે, એનાથી દૂર. ત્યારે ચર્ચામાં તાત્વિક ચર્ચા એનાથી આત્માનું કલ્યાણ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે આ સમજવું કે આ નિમિત્તો મને મુશ્કેલી કરે એમ છે, સંઘના નિમિત્તો મને સ્થિરતા નહીં કરવા દે, તો નીકળી જા સંઘમાંથી અને આવી જા મંદિરની અંદર, પ્રભુના સંઘમાં આવ, સાધના કર. અહીંયા પણ જો નડે છે કે સંબંધ તો સંસાર સાથેનો છે, તો નિવૃત્તિ ક્ષેત્રમાં જા અને ફરીથી એવા સંયોગોથી પર થઈ જા કે જેથી કરીને તું તારી સ્થિરતા કરી શકે. આ બધા નિમિત્ત છે. તીર્થ ક્ષેત્ર, સદગુરુનું સાનિધ્ય, મંદિર, ઉપાશ્રય, આ બધા આરાધના કેન્દ્રો, તીર્થધામ, નિવૃત્તિ ક્ષેત્ર, આ બધા નિમિત્ત છે. એ નિમિત્ત એ છે કે મારી સ્થિરતામાં મને અવરોધ ઓછા થાય. હાથમાં મોબાઈલ છે એ અસ્થિરતાનું નિમિત્ત છે કે સ્થિરતાનું નિમિત્ત છે? અને હું પરમાર્થની સાધના કરું છું, મોબાઈલ લઈને કરું છું, કે ક્યારે જગતની અંદર કંઈક એવી ઘટના બની જાય ને મારી જાણ બહાર જાય એવું બને, એ સામાયિક કરતો હોય અને સામાયિક પૂરી કર્યા પછી એમ કે ફલાણા ભાઈ ઉકલી ગયા, કેમ તને SMS આવી ગયો ને? આપણે ન્યૂઝ બધા અપડેટિંગ તરત જ, દુનિયાભરમાં જે કાંઈ હોય એ અહીંયા પકડાઈ જાય, પણ તું ક્યાં હતો? અસ્થિરતાના નિમિત્તો છોડવા જોઈએ. અને આ વર્તમાન કાળનું દૂષણ હોય તો જીવ અસ્થિરતાના નિમિત્તો વધારે જાય છે, એને પકડતો જાય છે, અને સ્થિરતાની રોજ રોજ વાત કરી અને જ્ઞાની પુરુષનું માથું ખાય છે કે સાહેબ સ્થિરતા રહેતી નથી. પણ વાંધો નહીં, જેવા તેવા સાથે સામો એવો જ મેળવો હોય એને, હે ઉભો રહે, પેલા મારો મોબાઈલ આવ્યો છે, હું પેલા વાત કરી લઉં, તારે પ્રશ્નનો જવાબ પછી આપું. આ બધા ગુરુ ઠેલમ ઠેલા બધા ભેગા થયા છે, જેવા ગુરુ એવા છેલ્લા. ઓલો એક મોબાઈલ લઈને બેઠો છો તો ચાર લઈને બેઠો છો, હવે જેને પૂછવા જવું છે એ પાસે ચાર છે, શું કરવું? આમાં કઈ વાંધો નહીં, આ ખેલ છે જગતમાં. આ બધાથી પર થયા વિના છૂટકો નથી. ગવેષવો, આ ઉપાય ગવેષવો હોય તો એ ગવેષવું કે કઈ સ્થિતિ, કઈ પરિસ્થિતિ, કયા નિમિત્તો મારી સ્થિરતાને આંચ આપે છે, સતાવે છે, પજવે છે, કઈ વસ્તુ છે, છોડી દેવી, એનાથી દૂર જાઓ, એનાથી દૂર જાઓ. બસ એ કરી શકીશ, અને પછી હું મારી સાધના કરવા બેસીશ, મારે માળા કરવી છે, મારે સ્વાધ્યાય કરવો છે, મારે ભક્તિ કરવી છે, કયા નિમિત્તે એવા છે કે જે મને સ્થિર નહીં રહેવા દે, તો કે આ છે, તે છે, આ છે, દૂર ગયો જા, દૂર જા, પૂરું થઈ ગયું. તું દૂર રહીશ એટલે એ નિમિત્તો તને અસર, એની મર્યાદામાંથી બહાર નીકળ. નિમિત્તને મર્યાદા છે, નિમિત્તને મર્યાદા છે, કેમ કે બાહ્ય છે, દૂર રહે. ક્યાંક બહુ અવાજ આવે છે તો તું શાંતિના સ્થાને ભયો જા. આવા ગવેષવું એટલે આ પ્રકારનો વિચાર કરવો કે મારી સ્થિરતા અને શાંતિને મદદરૂપ થાય એવા કારણો કયા. બસ એ રીતે હું મારી પરમાર્થની સાધના કરી. ઓછી થશે તો ચાલશે, પણ સાચી થવી જોઈએ. ગવેષવા યોગ્ય છે, વિશેષ કરીને. વિશેષ કરીને એટલે પોતાના સંદર્ભમાં, જગતના સંદર્ભમાં નહીં. આને આમ થાય ને, આવા નિમિત્તો આમ કરે છે. અરે કોઈને ગમે તે નિમિત્ત અસર કરે ન કરે એની કોઈ ચિંતા નહીં કર. તારે કારણ ગવેષણા છે ત્યારે તારી ગવેષણા શરૂ કર. અને એ ગવેષણાની અંદર મને જે કારણો લાગતા હોય અને જે ઉપાય લાગતા હોય એ મારે કરવા. જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે. કૃપાળુદેવે છેલ્લે એનો પોકાર કર્યો છે. કૃપાળુદેવે પોકાર કર્યો છે. એ કહે છે જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ એક બીજો રહસ્યભૂત વાક્ય છે. જ્ઞાની પુરુષનો નિશ્ચય થયો છે કે આ જ્ઞાની છે. અને એક જગ્યાએ લખ્યું છે કે આ જીવનું અનંતનું પરિભ્રમણનું કારણ એક જ છે કે હજુ સુધી તેને જ્ઞાની પુરુષનો નિશ્ચય થયો નથી. ઓળખાણ નથી અને આશ્રય નથી. ઓળખાણ નથી અને આશ્રય નથી એટલે એનો નિશ્ચય જેનો આધાર છે એ બંધાયો નથી. નિશ્ચય ક્યાંથી થાય? થતો નથી, હોય તો ટકતો નથી, એ જ અસ્થિર છે. જ્ઞાની પુરુષ પરત્વેનો મારો નિશ્ચય જ અસ્થિર છે. તો કે છે એ થાય પેલા થવો જોઈએ. આવો નિશ્ચય વડવાના સ્થાપક પોપટલાલભાઈને કૃપાળુદેવ પ્રત્યે થયો, આવો નિશ્ચય લઘુરાજ સ્વામીને કૃપાળુદેવ પ્રત્યે થયો, આવો નિશ્ચય અંબાલાલને કૃપાળુદેવ પ્રત્યે થયો. અનેક એવા પુરુષોએ આને ઓળખા અને એટલો તો નિશ્ચય થઈ ગયો કે આ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ ભગવાન રૂપ પુરુષ છે. અને બાકીની કોઈ ચર્ચા આપણે કરવી નથી. એનો ઉદય, એની શું વાત, એ બધી પછી. પહેલાં તો એને એવું એવું શ્રદ્ધાન થયું કે આ વ્યક્તિ કોઈ જે છે એ પરમાત્મા સ્વરૂપ છે. એ જેમ કહે છે તેમ જ પરમાર્થનો મોક્ષનો માર્ગ છે. આવો નિશ્ચય જેને થઈ જાય અને પછી અંતર્ભેદ ન રહે, અંતર્ભેદ ન રહે, જ્ઞાની પુરુષ પ્રત્યેની એની શ્રદ્ધા અને એની પોતાનું જે સ્વરૂપ છે એ બે વચ્ચે કોઈ ભેદ નથી. અભેદ ભાવ આવવો જોઈએ. મહાત્માને અભેદ ભાવે નમસ્કાર. પ્રભુ સ્વરૂપથી તું છો એવું મારું સ્વરૂપ જાગૃત મારે કરવું છે અને એવું તું મારું સ્વરૂપ જાગૃત કર. હવે અભેદતા સ્વરૂપની છે, પર્યાયની નથી. પર્યાય એની જુદી છે, મારી સાવ જુદી છે. મારી તો સાવ જુદી છે, છતાં અંતર્ભેદ નથી અમારા એના વચ્ચે. અંતર્ભેદ નથી. એ પુરુષનું જે અંતર છે એ અંતર ચારિત્ર ગુરુરાજનું ભાંગે ભવ સંતાપ. ભવ તોડી નાખે ગુરુરાજનું અંતર ચારિત્ર. સત્પુરુષના ચરિત્રથી જીવ વાંચીને સત્પુરુષ જેવો થાય છે. અંતર્ભેદ નથી રહેતો. પછી મહાવીરને ઉપસર્ગ આવ્યા એટલે મને આવવા, આ કઈ ક્યાં વાત કાઢી છે આ બધી વ્યવહારની અને પર્યાયની? અરે મહાવીરનું સ્વરૂપ ઓળખો, એની પર્યાય અવસ્થા જે હોય તે. અને આવું પણ થાય, થાય. કર્મથી એ જીવ જુદો છે ત્યારે આપણને નથી દેખાતું, પણ એની પરિણતિમાં એ જુદો છે. કર્મથી ભિન્ન સ્વરૂપ છે. દેહ મન વચ કાયા પુદ્ગલથી ભિન્ન તુજ રૂપ રે. યશોવીજીજી મહારાજે આ જે પોકાર કર્યો સિમંદર સ્વામીના સ્તવનનો એની અંદર આ એક ગાથા મૂકી છે કે મારું સ્વરૂપ તો જુદું જ છે અને તું એ જ છું, હું તને એ રૂપમાં ઓળખું છું. મન વચન કાયાના પુદ્ગલથી તું જુદો છો. આવું અંતર્ભેદ ન થાય પછી પ્રભુ પ્રત્યે સ્વરૂપની એકતા, અભેદતા એ જો ન રહે તો આત્મ પ્રાપ્તિ સાવ સુલભ છે. પછી એને એના કર્મ અનુસાર એની જે કંઈ પર્યાય અવસ્થા વર્તતી હોય તે ભલે વર્તે, મને મારા અનુસાર જે વર્તતી હોય તે ભલે વર્તે, પણ બંનેની દિશા એક જ થાય. એ આત્માને પ્રાપ્ત થયેલો મુક્તિ તરફ છે, હું આત્માને અપ્રાપ્ત આત્મ પ્રાપ્તિ તરફ છું, એના આશ્રયે અંતરભેદ હવે એના માને મારામાં નથી. પ્રભુ તે તારું સ્વરૂપ પ્રગટ કર્યું છે, આવિર્ભાવ થયું છે, મારામાં પણ એ સ્વરૂપ તિરોભાવથી છે, અપ્રગટ રૂપમાં પણ છે. તારા ગુણો, તારા લક્ષણો, તારું સામર્થ્ય વ્યક્ત છે, મારું અવ્યક્ત છે, પણ છે, હું એ જ છું. આ બાકીની બધી નબળાઈ તે હું નથી, આ બધાના પૂતગલ તે હું નથી, આ બધો વિકાર તે હું નથી. અભેદ, કોઈ અંતરભેદ નહીં. તારી અવસ્થા કદાચ સર્વસંગ પરિત્યાગીની હશે, મારી નથી, પણ તારું આત્મતત્વ ને મારું આત્મતત્વ એ ભિન્ન નથી, એમાં કોઈ ભેદ નથી. એટલી બધી શ્રદ્ધાની અપેક્ષાએ અભેદતા આવે છે. આને ગુરુ શિષ્યની અભેદતા જેને કહીએ છીએ, એવો અભેદ જ્યારે પરમાત્મા સાથે સદાય છે ત્યારે કહે છે આત્મ પ્રાપ્તિ તો સાવ સુલભ છે. અહીંયા શબ્દ પ્રયોગ મૂકો, સાવ સાવ. બાકીની બાબતમાં તો આપણે કહીએ કે સાવ સહેલું છે, આત્મ પ્રાપ્તિમાં શબ્દ પ્રયોગ મૂકો, સાવ સહેલું છે. આ જ્ઞાની પુરુષોની વિશેષતા, આ એની ચમત્કૃતિ. આત્મ પ્રાપ્તિ કઠણ છે કયો તો મજા આવે વ્યાખ્યાનમાં, કારણ કે આપણે પ્રાપ્ત કરવો જ નથી, એટલે મજા આવી જાય, સમાધાન મળી જાય. આપણી સાધના ન થતી હોય ને, અને એમાં જો કોઈને કોઈ કહે કે કાંઈ નાની ના ખેલ છે, એમાં આત્મા નહીં મળે, આપણને મજા આવે. આજ વ્યાખ્યાન બહુ સરસ હતું. થાય રે ભાઈ, અરે વાત, આપણે આપણું કર્યા કરીએ અને સાંભળું બે શબ્દ કને પડે તારું, પણ સાવ સુલભ છે કીધું. સાવ સુલભ છે તો પછી આપણે જો અંદર વિચાર કરે તમને કે મારા જેવો મૂરખ કોણ, આ સાવ સુલભ મને તો મળતું નથી. જ્ઞાનીએ કીધું છે ખોટું તો ન કે, અને મને મળતું નથી તો હવે હું મારી જાતને ડાયો માનું છું, તો મારા જેવો તો કોઈ મૂરખ છે નહીં, કેમ કે આ તો સાવ સુલભ છે. તેનો મતલબ એ કે હું જેને જ્ઞાની માનું છું એની સાથે મારો નિશ્ચય થયો નથી, અંતર્ભેદ થયો નથી. સમજાય છે? જો એમ કંઈક ન થાય તો મજા આવે ને સાંભળવાની, કે આત્મા પ્રાપ્ત ન થાય ભાઈ, આ બધું કર ને આ તેમ બધું ખેલ છે, તું આટલી સામાયિક કર, આડા પડી કમણા કર, આત્મા ન મળે મજા આવે નહીં જ મળે. અમે કહેતા હતા ને તને, ઓલે બીજાને કહ્યો કે તું અમથમ તો મેંઢો લઈ આવેલો છું, સાંભળ્યો નહીં આજે, પણ આજે સાંભળ્યું કે આત્મા સાવ સુલભ છે. હવે ઓલો કે કા, મને તો ન મળ્યો, હું ખોટે માર ગયો હતો, પણ તારું શું? પછી વિચાર થાય ને, સારું હું મૂરખ, હું મૂઢ, કે સાવ સુલભ આત્મ પ્રાપ્તિ અને મને ન થાય. એવું જ્ઞાની પોકારી ગયા છતાં આ જ્ઞાનીએ સાવ સુલભ છે એમને એમ નથી કીધું, પોકાર કરીને કીધું છે, છડે ચોક કીધું છે. અને લોકો કેમ ભૂલે છે? આ એમને આશ્ચર્ય થાય છે જ્ઞાનીને. શ્રી ડુંગરને પ્રણામ. હવે સૌભાગભાઈ ઉપરનો પત્ર છે, કૃપાળુ દેવતો આ બધા મુમુક્ષુઓને એને પ્રણામ લખે છે. એમની કેટલી જ્ઞાની પુરુષોની કરુણા હશે વિશેષ અવસરે સત્પુરુષોને અકબર જગતમાં.